एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ज्ञान गोष्ठी विश्वना श्रेष्ठ विचारों अने विचारकोनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआई नी मदद थी तैयार करवामां आव्यो छे।
नमस्कार अने ज्ञान गोष्ठीमां स्वागत छे। આજે આપણે એક એવા સાહિત્યકારની દુનિયામાં એમ કહી કે ઊંડા ઉતરીશું જેમણે માત્ર લખ્યું નથી પણ ખરા અર્થમાં એક આખા ખંડનો અવાજ બદલી નાખ્યો, જેમણે દુનિયાને એમના લોકોની વાર્તા એમના પોતાના શબ્દોમાં કહી। આપણે વાત કરી રહ્યા છીએ નાઇજીરિયાના મહાન નવલકથાકાર, કવિ અને હા વિવેચક ચિનુઆ અચેબે વિશે।
બિલકુલ, આલ્બર્ટ ચિનુઆ લુમોગુ અચેબે 1930 થી 2013, એમને કંઈ એમનેમ નથી કહેવાતા આધુનિક આફ્રિકન સાહિત્યના પિતા।
સાચી વાત છે,
એમનું આખું જીવન જુઓ, એમનું સર્જન જુઓ, એક મિશન જેવું હતું। પેલું યુરોપિયન લેખકોએ આફ્રિકાનું જે ચિત્રણ કર્યું હતું ને, એક પક્ષીય, ઘણીવાર તો આમ વિકૃત જેવું,
હા હાસ્યપાત્ર પણ,
હા એને પડકારવાનું। અને આફ્રિકન અનુભવની જે જટિલતા છે, જે ગૌરવ છે, જે માનવીયપા છે, એને દુનિયા સામે મૂકવી, એ એમનો મુખ્ય હેતુ હતો।
તો આપણી આજની આ ચર્ચાનો હેતુ પણ એ જ છે, આપણે એમના જીવનને સમજીએ, એ સમયનો જે માહોલ હતો એ જોઈએ, એમના વિચારો કેવા ક્રાંતિકારી હતા, એમની મુખ્ય રચનાઓ કઈ અને એમનો વારસો, એ આજે પણ આટલા પ્રસ્તુત કેમ છે।
બરાબર,
ચાલો તો શરૂઆત કરીએ એ સમયથી જેમાં અચેબેનો જન્મ થયો, એમનો ઉછેર થયો, એ સમય કેવો હતો।
જરૂર, અચેબેનો જન્મ, મેં કહ્યું એમ, 1930માં 16 નવેમ્બર દક્ષિણ પૂર્વી નાઇજીરિયાનું ઓગીડી ગામ। હવે આ એ સમય હતો જ્યારે નાઇજીરિયા પર બ્રિટિશ રાજ હતું, સંસ્થાનવાદી શાસન, એટલે એમનો જે ઇગ્બો સમુદાય હતો, એમની જે પરંપરાગત સંસ્કૃતિ હતી, એમની શાસન વ્યવસ્થા, જીવનશૈલી, આ બધા પર પેલું પશ્ચિમી શિક્ષણ, ખ્રિસ્તી ધર્મ, બ્રિટિશ વહીવટ, એનો પ્રભાવ વધી રહ્યો હતો।
એટલે એક સંઘર્ષ જેવી સ્થિતિ હશે।
હા, સતત સંઘર્ષ, જૂનું અને નવું, સ્થાનિક અને વિદેશી, એની વચ્ચેનો તણાવ સતત ચાલતો હતો।
અને આ ખાલી નાઇજીરિયાની વાત નહોતી, આખી દુનિયામાં પણ એ સમય મોટી ઉથલપાથલ ચાલતી હતી ને। 1930ની પેલી મહામંદી, રાષ્ટ્રવાદનો ઉદય, બીજું વિશ્વયુદ્ધ પછીની અસરો,
બરાબર, આ બધાએ ક્યાંક ને ક્યાંક પેલું સંસ્થાનવાદના જે પાયા હતા એને હચમચાવવાનું શરૂ કરી દીધું હતું।
હા,
અને ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પછી તો આફ્રિકામાં આઝાદીની લહેર આવી, જેને આપણે વી સંસ્થાનવાદ કહીએ, ડીકોલોનાઇઝેશન, એક બૌદ્ધિક જાગૃતિનો પવન ફૂંકાયો જાણે। એક તરફ પાન આફ્રિકન વિચાર હતો, આખા આફ્રિકાની એકતાની વાત, બીજી બાજુ ફ્રેન્ચ બોલતા દેશોમાં પેલું નિગ્રીટ્યુડ આંદોલન હતું, લિયોપોલ્ડ સેદાર સેંગોર જેવા નેતાઓ હતા એમાં,
હા, જે કાળા સાંસ્કૃતિક ગૌરવની વાત કરતા હતા,
બરાબર, સંસ્થાનવાદ સામે પોતાની ઓળખની વાત, અને સાથે ફ્રેન્સ ફેનન જેવા વિચારકો હતા જે સંસ્થાનવાદની મનોવૈજ્ઞાનિક અસરોનું વિશ્લેષણ કરતા હતા, એટલે આખો એક વૈચારિક માહોલ તૈયાર થઈ રહ્યો હતો,
જેણે પછી 1960માં નાઇજીરિયાની આઝાદી માટે ભૂમિકા ભજવી।
હા, અને ત્યાર પછીના જે પડકારો આવવાના હતા એની પણ ભૂમિકા હતી એમાં।
પણ એ સમયે આપણે જે સાહિત્યની વાત કરીએ તો આફ્રિકા વિશે જે લખાતું હતું એ તો મોટે ભાગે બહારના લોકો જ લખતા હતા ને, યુરોપિયનો,
હા મોટે ભાગે,
જેમ કે પેલી જોસેફ કોનરાડની હાર્ટ ઓફ ડાર્કનેસ છે, કે જોઈસ કેરીની મિસ્ટર જોન્સન, એમાં તો આફ્રિકાને કેવું બતાવ્યું છે, કાં તો અંધાર્યું, આધિમ, કાં તો પછી હાસ્યાસ્પદ।
સાચી વાત, પશ્ચિમી દુનિયામાં આફ્રિકાની છબી મોટે ભાગે આવી જ હતી, અને આ જ છબી સામે અચેબે અને એમની પેઢીના લેખકો આવ્યા, એકદમ શક્તિશાળી અવાજ બનીને।
એ પેઢીમાં કોણ કોણ હતું?
અરે મોટા નામ હતા, ભવિષ્યના નોબેલ વિજેતા વોલે સોઇન્કા હતા, કવિ ક્રિસ્ટોફર ઓકિગ્બો, નાટ્યકાર જેપી ક્લાર્ક, પછી કેન્યાના ગુગી વાથ યોંગો, દક્ષિણ આફ્રિકાના નાદિન ગોડિમર, આ બધા દિગ્ગજો હતા।
વાહ!
અને ઇબાદાન શહેરમાં મ્બારી ક્લબ જેવી જગ્યાઓ હતી, એ આ નવી ચર્ચાઓનું, નવી સર્જનાત્મકતાનું કેન્દ્ર બની હતી। આ બધા પોતાની વાર્તાઓ કહેવા માંગતા હતા પોતાના દ્રષ્ટિકોણથી।
પણ આ બધી આશાઓ અને સંઘર્ષો હતા, અને 1960માં નાઇજીરિયા આઝાદ થયું, પણ પછી તરત જ પેલું બાયાફ્રાન ગૃહયુદ્ધ થયું નહીં 1967 થી 1970?
હા, એ બહુ ભયાનક સમય હતો, અચેબે પોતે ઇગ્બો સમુદાયના હતા અને આ યુદ્ધમાં એમના લોકોએ ઘણું સહન કરવું પડ્યું, નરસંહાર, ભૂખમરો અને આ અનુભવે અચેબેના વિચારોને એમના લેખનને વધારે તીવ્ર બનાવ્યા, વધારે વાસ્તવિક બનાવ્યા.
એમના શરૂઆતના જીવન વિશે થોડી વાત કરીએ. એમનું કુટુંબ, શિક્ષણ.
હા, એમના પિતા યશાયા ઓકાફો અચેબે એ શિક્ષક હતા અને ચર્ચ મિશનરી સોસાયટીના પ્રચારક પણ હતા. એમણે પરંપરાગત ઇગ્બો ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો.
ઓકે.
અને માતાનું નામ જેનેટ, એટલે ઘરમાં ખ્રિસ્તી વાતાવરણ, બાઇબલ, ભજનો. પણ ઘરની બહાર નીકળો એટલે પેલી ઇગ્બો પરંપરાઓ જીવંત, તહેવારો, પેલા મહોરા નૃત્યો જેને માસ્કરેડ્સ કહેવાય, વાર્તાઓ, માન્યતાઓ.
એટલે બે અલગ દુનિયા જોઉં.
હા, બરાબર. અને આ બે દુનિયા વચ્ચેનો જે તણાવ હતો, જે સંવાદ હતો, એ જ એમના લેખનનો પાયો બન્યો.
અને ભણવામાં કેવા હતા?
ખૂબ જ તેજસ્વી. નાઇજીરિયાની એકદમ શ્રેષ્ઠ ગણાતી સ્કૂલ ઉમુહાયાની ગવર્મેન્ટ કોલેજમાં ભણ્યા. ત્યાં એમને યુરોપિયન સાહિત્યનો પરિચય થયો. પણ સાથે સાથે એ પણ સમજાયું કે આ જે મહાન ગણાતું સાહિત્ય છે એમાં એમના પોતાના લોકો, એમની સંસ્કૃતિનું પ્રતિબિંબ કેટલું ઓછું છે, કાં તો વિકૃત છે કાં તો છે જ નહીં.
આ અનુભવ મહત્વનો રહ્યો હશે.
બિલકુલ. એ પછી એમને શિષ્યવૃત્તિ મળી ઇબાદાન યુનિવર્સિટી કોલેજમાં મેડિસિન ભણવા માટે.
મેડિસિન?
હા. પણ ત્યાંનું વાતાવરણ એકદમ બૌદ્ધિક હતું. રાષ્ટ્રવાદી ચર્ચાઓ ચાલતી હતી, સંસ્થાનવાદી શાસન સામે ગુસ્સો હતો. આ બધાને લીધે એમને દિશા બદલી, મેડિસિન છોડી દીધું.
અચ્છા.
અને અંગ્રેજી, ઇતિહાસ અને ધર્મશાસ્ત્ર ભણવાનું નક્કી કર્યું. આ એક રીતે એમનો બૌદ્ધિક બળવો કહી શકાય.
કેવી રીતે?
જુઓ, જે ભાષા એટલે કે અંગ્રેજી અને જે કળા એટલે કે નવલકથા જેનો ઉપયોગ એમના લોકોને ખોટી રીતે ચિત્રવા માટે થતો હતો, એ જ સાધનો એમણે અપનાવ્યા પોતાની વાત કહેવા માટે. જાણે શત્રુના જ શસ્ત્રોથી લડવાનું નક્કી કર્યું.
વાહ, આ તો બહુ રસપ્રદ વાત છે. અને તમે જે પેલી કોનરાડ અને કેરીની બુક્સની વાત કરી, એ વાંચીને એમને તે આઘાત લાગ્યો, એણે પણ પ્રેરણા આપી હશે નહીં લેખક બનવા માટે?
ચોક્કસ. એમને સમજાયું કે સાહિત્ય ખાલી મનોરંજન નથી, એ બહુ શક્તિશાળી વસ્તુ છે. એ ધારણાઓ ઘડી શકે છે, પૂર્વગ્રહોને મજબૂત કરી શકે છે, અને હા, સાંસ્કૃતિક વર્ચસ્વનું સાધન પણ બની શકે છે. એટલે એમણે નક્કી કર્યું કે ભાઈ, હવે આપણી વાર્તા આપણે જ કહેવી પડશે, આપણી રીતે.
પછી ભણી લીધા પછી શું કર્યું એમણે?
1953માં ગ્રેજ્યુએટ થયા, પછી નાઇજીરિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસ એટલે કે NBSમાં જોડાયા,
રેડિયોમાં.
હા. અને આ નોકરીને લીધે એમને આખા નાઇજીરિયામાં ફરવાનો મોકો મળ્યો. દેશની જે સાંસ્કૃતિક વિવિધતા હતી એને નજીકથી જોઈ. અને આ જ સમય હતો જ્યારે એમણે પોતાની પહેલી અને સૌથી પ્રખ્યાત નવલકથા લખી, થિંગ્સ ફોલ અપાર્ટ.
તો ચાલો હવે એમના મુખ્ય વિચારો અને સાહિત્યિક પ્રદાન પર આવીએ. જો એક લીટીમાં કેવું હોય તો એમનું સૌથી મોટું યોગદાન શું ગણાય?
મારા મતે સૌથી મોટું અને ક્રાંતિકારી યોગદાન હતું અંગ્રેજી નવલકથાનું, એમ કહીએ કે વિસંસ્થાનીકરણ, ડીકોલોનાઇઝેશન ઓફ ધ નોવેલ.
એટલે શું?
અને એમણે સાબિત કરી દીધું કે અંગ્રેજી ભાષામાં યુરોપિયન નવલકથાના સ્વરૂપમાં પણ આફ્રિકન વાસ્તવિકતાઓ, ઇતિહાસ, સંસ્કૃતિ આ બધું પૂરા ગૌરવ સાથે, પૂરી ઊંડાઈ અને જટિલતા સાથે રજૂ થઈ શકે છે. એમણે બતાવ્યું કે આફ્રિકન અનુભવો પણ વૈશ્વિક માનવ અનુભવના કેન્દ્રમાં છે, એ કંઈક વિચિત્ર કે હાંસિયામાં ધકેલાયેલી બાબત નથી.
અને આ એમણે કર્યું કઈ રીતે? ભાષા સાથે પ્રયોગ કરીને? નહીં,
અદ્ભુત પ્રયોગ. એમણે અંગ્રેજીને જાણે ઇગ્બો રંગ આપી દીધો. ઇગ્બો ભાષાની લય, વાક્ય રચના, કહેવતો, વિચારવાની રીત, આ બધું એમણે અંગ્રેજીમાં એવી રીતે વણી લીધું કે ભાષા પોતે જ એક પાત્ર બની ગઈ.
વાહ.
અને આ ખાલી શૈલીની રમત નહોતી, આ એક રાજકીય નિવેદન હતું. એ કહેવાની રીત હતી કે ભાઈ, અમારો વિશ્વ દૃષ્ટિકોણ પણ એટલો જ માન્ય છે, એટલો જ મહત્વનો છે.
એમણે અંગ્રેજીને આફ્રિકન અનુભવ વ્યક્ત કરવા સક્ષમ બનાવી.
બિલકુલ. એમનું બીજું મહત્વનું પ્રદાન હતું લેખકની ભૂમિકા વિશેનો એમનો વિચાર. એ માનતા હતા કે લેખક, ખાસ કરીને એમના જેવા સમાજમાં, એ ખાલી વાર્તાકાર નથી, એ શિક્ષક પણ છે, સામાજિક વિવેચક પણ છે.
એટલે પેલી કળા ખાતર કળાવાળી વાત નહીં?
જરાય નહીં. એ તો એમના મતે પશ્ચિમી ભ્રમણા હતી. એમનું સાહિત્ય સમાજ સાથે જોડાયેલું હતું. એ સત્તા, ન્યાય, સંસ્કૃતિઓનો સંઘર્ષ. અને જ્યારે એક સંસ્કૃતિ બીજી પર પોતાની ઈચ્છા લાદે છે ત્યારે ત્યારે કેવો વિનાશ થાય છે, આ બધા પર સતત સવાલ ઉઠાવતું હતું.
અને એમનું વિવેચન કાર્ય એ પણ બહુ મહત્વનું ગણાય છે ને, ખાસ કરીને પેલો કોનરાડ પરનો નિબંધ.
હા, 1975નું પ્રવચન અને પછી નિબંધ એન ઇમેજ ઓફ આફ્રિકા, રેસિઝમ ઇન કોનરાડ્સ હાર્ડ ઓફ ડાર્કનેસ. અરે, એણે તો પશ્ચિમી સાહિત્ય જગતમાં ભૂકંપ લાવી દીધો હતો.
ખરેખર?
હા, એમણે કોનરાડની જે ક્લાસિક ગણાતી કૃતિ હતી એના ઊંડાણમાં જે જાતિવાદ રહેલો હતો એને ખુલ્લો પાડી દીધો. અને એમના આ વિવેચનને પશ્ચિમી યુનિવર્સિટીઓમાં સાહિત્યના અભ્યાસક્રમો બદલી નાખ્યા, વિવેચનની દિશા બદલી નાખી, લોકો ક્લાસિક્સને નવા દ્રષ્ટિકોણથી જોવા લાગ્યા.
આ તો બહુ મોટી વાત કહેવાય.
અને એક ટેકનિકલ વાત કરું તો, એમણે પેલું મુક્ત પરોક્ષ કથન એટલે કે ફ્રી ઇનડિરેક્ટ ડિસ્કોર્સનો બહુ કુશળતાથી ઉપયોગ કર્યો.
એનાથી શું થાય?
એનાથી એવું થાય કે વાચક સીધો પાત્રના મનમાં ઉતરી જાય, એના વિચારો એની લાગણીઓ અનુભવી શકે લેખક વચ્ચે આવ્યા વગર. એટલે એમના જે પરંપરાગત આફ્રિકન પાત્રો હતા એ વિચિત્ર કે સરળ લાગવાને બદલે વધારે ઊંડા, જટિલ અને માનવીય બન્યા. વાચક એમની સાથે જોડાઈ શકે.
અદ્ભુત. ચલો હવે એમની મુખ્ય કૃતિઓ તરફ જઈએ. શરૂઆત તો થિંગ્સ ફોલો પાર્ટથી જ કરવી પડે ને. 1958માં આવી હતી.
ચોક્કસપણે, આ તો સીમાચિહ્નરૂપ નવલકથા છે. પહેલી વાર કોઈ આફ્રિકન લેખકે પૂર્વ સંસ્થાનવાદી ઇગ્બો સમાજનું આટલું વિસ્તૃત, જટિલ અને ગૌરવપૂર્ણ ચિત્રણ કર્યું હતું એમના પોતાના દ્રષ્ટિકોણથી.
એમાં પેલો ઓકોનકુઓ મુખ્ય પાત્ર છે ને?
હા, ઓકોનકુઓ એક મજબૂત, મહત્વાકાંક્ષી પણ આમ થોડો અક્કડ યોદ્ધો. એ પરંપરાગત પુરુષાર્થ અને મૂલ્યોનું પ્રતીક છે, પણ એ જેના ગુણો અને પરિવર્તનને સ્વીકારવાની એની અક્ષમતા એ જેના પતનનું કારણ બને છે, જ્યારે પેલા ખ્રિસ્તી મિશનરીઓ અને બ્રિટિશ સંસ્થાનવાદીઓ એની દુનિયામાં આવે છે.
અને મહત્વની વાત એ છે કે આ પુસ્તક ખાલી ભૂતકાળનું રોમેન્ટિક ચિત્રણ નથી આપતું.
ના ના, બિલકુલ નહીં.
એ તો બતાવે છે કે ઇગ્બો સમાજમાં પણ અંદરના તણાવ હતા, નબળાઈઓ હતી, જેમ કે ઓકોંખવોનો પોતાનો જડ સ્વભાવ.
બરાબર.
અને પછી જ્યારે બહારથી પેલું સંસ્થાનવાદી દબાણ આવ્યું ત્યારે આ અંદરના અને બહારના પરિબળો ભેગા મળીને કેવી રીતે સમાજને વિખેરી નાખે છે.
હા, એનું શીર્ષક જ કેટલું સચોટ છે, યેટ્સની કવિતામાંથી લીધું છે. થિંગ્સ ફોલ અપાર્ટ, ધ સેન્ટર કેનોટ હોલ્ડ. વસ્તુઓ વિખેરાઈ જાય છે, કેન્દ્ર ટકી શકતું નથી. આ ખાલી સ્થાનિક વાત નથી, આ વૈશ્વિક ઉથલપાથલની વાત છે.
ઓકોંકુઓના પતન પછી એમણે આગલી પેઢીની વાત કરી, નો લોંગર એટ ઇઝમાં, 1960માં.
હા,
એમાં એમણે એ જોયું કે પેલો સંઘર્ષ આગલી પેઢીમાં, ખાસ કરીને જે પશ્ચિમી શિક્ષણ પામેલા યુવાનો હતા, એમનામાં કેવી રીતે નવો રૂપ ધારણ કરે છે.
આ ઓકોંકુઓના પોત્ર ઓબીની વાર્તા છે,
જે ઇંગ્લેન્ડ ભણીને આવે છે.
હા, સિવિલ સર્વિસમાં જોડાય છે, પણ એ પશ્ચિમી આદર્શો અને નાઇજીરિયન વાસ્તવિકતાઓ, ભ્રષ્ટાચાર, કુટુંબનું દબાણ, એ બધાની વચ્ચે પીસાઈ જાય છે.
એ બે સંસ્કૃતિઓ વચ્ચે એટ ઇઝ નથી રહી શકતો, સહેજ નથી રહી શકતો.
બરાબર. સાંસ્કૃતિક વિસ્થાપન અને ભ્રષ્ટાચારની સમસ્યાને બહુ અસરકારક રીતે બતાવી છે એમાં.
પછી આવી એરો ઓફ ગોડ, 1964માં.
હા, એરો ઓફ ગોડ. ઘણા વિવેચકો આને અચેબેની શ્રેષ્ઠ કૃતિ માને છે.
સૌથી ગહન
એમાં શું છે?
એ એઝેલુ નામના એક શક્તિશાળી મુખ્ય પૂજારીની વાર્તા છે. એ પોતાની પરંપરાગત સત્તા અને પેલી બ્રિટિશ સંસ્થાનવાદી શક્તિ વચ્ચે સમતુલા સાધવાનો પ્રયાસ કરે છે, પોતાના સમુદાય પર પોતાનો પ્રભાવ જાળવી રાખવા મથે છે. પણ એની ગણતરીઓ, એનો અહંકાર એને અને એના સમાજની દુઃખદ અંત તરફ લઈ જાય છે.
આમાં સંસ્થાનવાદી વહીવટ કેવી રીતે સ્થાનિક સમાજના ભાગલા પાડીને રાજ કરે છે એનું બહુ ઊંડું વિશ્લેષણ છે.
આ ત્રણ નવલકથાઓને આફ્રિકન ટ્રિલોજી કહે છે ને, થિંગ્સ ફોલ અપાર્ટ, નો લોંગર ઇટ ઇઝ અને એરો ઓફ ગોડ.
હા, કારણ કે એ ઇગ્બો સમાજની ત્રણ પેઢીઓની વાત કરે છે સંસ્થાનવાદના સંપર્કમાં આવતી. આ પછી એ અચેબેનું ધ્યાન થોડું સમકાલીન રાજકારણ તરફ ગયું.
પેલી અ મેન ઓફ ધ પીપલ.
હા, 1966માં અ મેન ઓફ ધ પીપલ. આ તો એકદમ તીખો રાજકીય વ્યંગ છે.
શેના પર?
એક કાલ્પનિક આફ્રિકન દેશ છે. આઝાદી પછી ત્યાં જે ભ્રષ્ટાચાર ફેલાયો છે, નેતાઓ કેવા તકવાદી બની ગયા છે, પ્રજા કેવી નિષ્ક્રિય છે, એના પર કટાક્ષ છે.
અને પેલી આશ્ચર્યજનક વાત કે બુક પબ્લિશ થઈ અને થોડા દિવસમાં જ નાઇજીરિયામાં બળવો થયો.
હા, અને બુકનો અંત અને બળવાનો અંત સરખા હતા એટલે અચેબે પર શંકા પણ ગઈ હતી કે એમને કદાચ પહેલેથી ખબર હતી.
અરે બાપરે.
એ પછી પેલું બાયાફ્રાન યુદ્ધ આવ્યું. એનો આઘાત એટલો મોટો હતો કે અચેબે લગભગ 20 વર્ષ સુધી કોઈ મોટી નવલકથા લખી જ ન શક્યા.
લાંબો સમય કહેવાય.
હા, પછી છેક 1987માં આવી એન્થિલ્સ ઓફ ધ સવાના. આ એક બહુ પરિપક્વ ચિંતનાત્મક રચના છે. એ કાલ્પનિક દેશ કંગનમાં લશ્કરી સરમુખત્યારશાહીની નિષ્ફળતાઓની વાત કરે છે.
પણ એ ખાલી નિરાશાની વાત નથી કરતી, નહીં?
ના, એમાં આશા પણ છે. એ રાષ્ટ્રના પુનર્નિર્માણમાં બૌદ્ધિકો, વાર્તાકારો અને ખાસ કરીને સ્ત્રીઓની ભૂમિકા પર ભાર મૂકે છે. આમાં પેલી વાર્તાકથનની શક્તિમાં એમની શ્રદ્ધા દેખાય છે, જે કદાચ યુદ્ધ પછી વધારે મજબૂત બની હશે.
નવલકથાઓ સિવાય એમણે કવિતા પણ લખી હતી ને?
હા, એમનો કાવ્ય સંગ્રહ હતો બીવેર સોલ બ્રધર 1972માં. એને કોમનવેલ્થ પોએટ્રી પ્રાઇઝ પણ મળ્યું હતું.
ઓહ વાહ.
અને જીવનના અંત ભાગમાં છેક 2012માં એમને બાયાફ્રાન યુદ્ધ પર પોતાનું અંગત સંસ્મરણ લખ્યું, ધેર વોઝ અ કન્ટ્રી, અ પર્સનલ હિસ્ટ્રી ઓફ બાયાફ્રા. આ પુસ્તકે નાઇજેરિયામાં ફરી એકવાર એ પીડાદાયક ઇતિહાસ વિશે બહુ જ જરૂરી પણ મુશ્કેલ ચર્ચા શરૂ કરી હતી.
તો હવે એમના વારસા પર આવીએ. એમનો પ્રભાવ કેવો રહ્યો?
એમનો વારસો તો અપાર છે. ખરેખર આધુનિક આફ્રિકન સાહિત્યના પિતા તરીકે એમને લેખકોની કેટલીય પેઢીઓને પ્રેરણા આપી છે. આફ્રિકન પોસ્ટ કોલોનિયલ લેખકો
કોણ કોણ આવે એમાં?
ગુગીવા થ્યોંગો છે, નુરુદ્દીન ફરા છે, અને આજના સમયમાં જુઓ તો ચિમામંડા ગોઝી અદીચી. એ તો એમને પોતાના આધ્યાત્મિક પિતા કહે છે.
અચ્છા.
પછી તેજુ કોલ, નોવાયોલેટ બોલાવાયો, કેટલાય લેખકો છે જેમના પર એમનો પ્રભાવ છે. એમણે બતાવ્યો કે સામાન્ય આફ્રિકન લોકોનું જીવન, એમના સંઘર્ષો, એમની સંસ્કૃતિ, આ બધું મહાન સાહિત્યનો વિષય બની શકે છે.
અને પેલી થિંગ્સ ફોલ અપાર્ટ, એ તો દુનિયાભરની સ્કૂલો યુનિવર્સિટીઓમાં ભણાવાય છે. સૌથી વધુ ભણાવાતી નવલકથાઓમાંની એક છે. કરોડો કોપી વેચાઈ, 50થી વધુ ભાષાઓમાં અનુવાદ થયા.
બરાબર. એ પશ્ચિમી એકેડેમિક જગતને આફ્રિકન દ્રષ્ટિકોણને ગંભીરતાથી લેવા મજબૂર કર્યું.
એટલે એમણે ખાલી સાહિત્ય જ નથી સર્જ્યું, પણ આફ્રિકન સાહિત્યને એક અભ્યાસના ક્ષેત્ર તરીકે સ્થાપિત કરવામાં પણ મદદ કરી.
હા, પાયાનું કામ કર્યું. અને એમના વિચારો જુઓ, આજે પણ કેટલા પ્રસ્તુત છે. સાંસ્કૃતિક સંઘર્ષ, રાજકીય ભ્રષ્ટાચાર, વાર્તા કહેવાની શક્તિ અને જવાબદારી, સાહિત્યમાં વિવિધતાની જરૂરિયાત, પેલું સાંસ્કૃતિક વિનિયોગ, કલ્ચરલ એપ્રોપ્રિએશન.
હા, એટલે કે એક સંસ્કૃતિની વસ્તુઓ બીજી સંસ્કૃતિ અયોગ્ય રીતે વાપરે.
બરાબર.
અને લેખકની સામાજિક પ્રતિબદ્ધતા, આ બધી ચર્ચાઓમાં અચેબે આજે પણ કેન્દ્રમાં છે.
અને એમની નૈતિક હિંમત પણ ઉલ્લેખનીય છે. એમણે 2 વાર નાઇજીરિયાનો મોટો રાષ્ટ્રીય સન્માન લેવાની ના પાડી દીધી હતી. હા, 2004 અને 2011માં કમાન્ડર ઓફ ધ ફેડરલ રિપબ્લિક એવોર્ડ. એમણે કહ્યું કે સરકાર ભ્રષ્ટાચાર અને હિંસા રોકવામાં નિષ્ફળ રહી છે એટલે હું આ સન્માન ન લઈ શકું.
આ બતાવે છે કે એ પોતાના સિદ્ધાંતો પર કેટલા અડગ હતા.
ચોક્કસ. એમને બીજા ઘણા પુરસ્કારો મળ્યા. નાઇજીરિયાનો સર્વોચ્ચ બૌદ્ધિક પુરસ્કાર મળ્યો, નેશનલ મેરિટ એવોર્ડ, અને 2007માં એમના સમગ્ર સાહિત્યિક પ્રદાન માટે પેલો પ્રતિષ્ઠિત મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ મળ્યો,
જેણે વૈશ્વિક સ્તરે એમના યોગદાનને બિરદાવ્યું.
હા, એણે દુનિયાને કહ્યું કે આ માણસે વિશ્વ સાહિત્યનો ચહેરો બદલી નાખ્યો છે.
અચેબેના લખાણોમાંથી અને ઇન્ટરવ્યૂમાંથી ઘણા એવા વાક્યો છે જે યાદ રહી જાય. થોડા યાદ કરીએ?
હા, કેમ નહીં. એમનું સૌથી પ્રસિદ્ધ વાક્ય કદાચ પેલું છે, જ્યાં સુધી સિંહોના પોતાના ઇતિહાસકારો નહીં હોય ત્યાં સુધી શિકારનો ઇતિહાસ હંમેશા શિકારીનો જ મહિમા ગાશે.
વાહ, આ એક જ વાક્યમાં બધું આવી ગયું. એમનો આખો મિશન જાણે.
બરાબર. જેમનો અવાજ દબાવી દેવાયો છે એમની વાર્તા કેવી.
અને થિંગ્સ ફોલ અપાર્ટમાં પેલો ઓબિયરેકા કહે છે, એ પણ કેટલું સચોટ છે, શ્વેત માણસ બહુ ચતુર છે, તેણે આપણને એક સાથે બાંધતી વસ્તુઓ પર છરી ફેરવી દીધી છે અને આપણે વિખેરાઈ ગયા છીએ. સંસ્થાનવાદની અસર કેટલી કપટી હતી એ સમજાય છે.
અને એરો ઓફ ગોડમાં પેલી ઇગ્બો કહેવત છે, દુનિયા એક નૃત્ય કરતા મોહરા જેવી છે, જો તમારે તેને બરાબર જોવી હોય તો તમારે એક જગ્યાએ ઊભા ન રહેવું જોઈએ.
કેટલી સરસ વાત છે. અલગ અલગ દ્રષ્ટિકોણની જરૂર પડે સત્ય સમજવા.
બરાબર. કોઈ એક જ જળ વલણથી ન ચાલે.
અને એમની યુવા લેખકોને સલાહ, જો તમને કોઈની વાર્તા ન ગમતી હોય તો તમારી પોતાની લખો. આ તો ખાલી લેખન માટે નહીં, જીવન માટે પણ લાગુ પડે.
હા, પોતાની ઓળખ, પોતાનો અવાજ સ્થાપિત કરવાની વાત છે. અને પેલી કળા વિશેની ધારદાર ટિપ્પણી યાદ છે?
પેલી થોડી આકરી હતી એ.
હા, કળા ખાતર કળા એ તો ગંધહીન કરેલી કૂતરાની વિષ્ઠાનો બીજો ટુકડો માત્ર છે.
થોડું સખત છે, પણ મુદ્દો સ્પષ્ટ છે.
હા, કે ભાઈ કળા સમાજથી અલગ ન હોઈ શકે એની સામાજિક જવાબદારી છે.
એમના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો પણ છે, જેમ કે એમનું મૂળ નામ આલ્બર્ટ હતું.
હા, આલ્બર્ટ ચિનુઆલુમોગુ અચેબે. એમણે યુનિવર્સિટીમાં આલ્બર્ટ નામ કાઢી નાખ્યું. એ પણ સંસ્થાનવાદી વારસા સામેનો એક વિરોધ હતો.
અને પેલી વાત કે એમણે શરૂઆત મેડિસિનથી કરી હતી.
હા, વિચારો, જો એ ડોક્ટર બની ગયા હોત તો.
સાહિત્યની કેટલી મોટી ખોટ જાત. અને પેલી હસ્તપ્રત ખોવાઈ જવાની વાત, થિંગ્સ ફોલ અપાર્ટની.
અરે હા, એ તો બહુ રોમાંચક કિસ્સો છે. લંડનમાં ટાઈપિંગ એજન્સીમાં મોકલી હતી, મહિનાઓ સુધી કોઈ જવાબ નહીં. પછી એમના એક મિત્ર રૂબરૂ ગયા તો ખબર પડી કે પેલું પાર્સલ તો ક્યાંક ખૂણામાં પડ્યું હતું.
નસીબ જોગી મળી ગઈ, નહીતર ઇતિહાસ જ બદલાઈ જાત.
સાચી વાત. અને બાયાફ્રાન યુદ્ધ વખતે એમણે રાજદ્વારી તરીકે પણ કામ કર્યું હતું, બાયાફ્રા સરકાર માટે.
અચ્છા.
હા, યુરોપ અમેરિકા જઈ ને બાયાફ્રાનો પક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.
અને પેલી દુઃખદ ઘટના જેને એમના જીવનનો પછીનો ભાગ બદલી નાખ્યો, 1990માં પેલો કાર અકસ્માત.
હા, નાઇજીરિયામાં. એમાં એમને કમરથી નીચે લકવો થઈ ગયો.
ઓહ.
અને એ પછી સારવાર માટે અને વ્હીલચેર માટે વધુ સારી સગવડ હતી એટલે એ અમેરિકા સ્થાયી થયા. ત્યાં બાર્ડ કોલેજ અને બ્રાઉન યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કામ કર્યું.
એમની કૃતિઓના રૂપાંતરણ વિશે શું કોઈ ફિલ્મો બની?
હા, એ વાત રસપ્રદ છે. નાઇજીરિયામાં એનટીએ 1980ના દાયકામાં થિંગ્સ ફોલ અપાર્ટ પરથી ટીવી સિરીઝ બનાવી હતી. એ ખૂબ સફળ રહી હતી.
ઘરે ઘરમાં પહોંચી હશે.
હા, સાંસ્કૃતિક સીમાચિહ્ન બની ગઈ હતી. પણ મોટી આંતરરાષ્ટ્રીય ફિલ્મ બનાવવામાં હંમેશા મુશ્કેલી રહી.
કેમ?
ઘણા પ્રયત્નો થયા, પણ અચેબે પોતે બહુ સાવચેત હતા. એમને ડર હતો કે હોલિવૂડ કે પશ્ચિમી ફિલ્મવાળા એમની વાર્તાને સરળ બનાવી દેશે કે પછી એનું વિકૃતિકરણ કરશે.
એટલે એ પોતાની કૃતિની અખંડિતતા જાળવી રાખવા માંગતા હતા.
બરાબર, એની સાંસ્કૃતિક ગરિમા જાળવી રાખવા માંગતા હતા. અને આ વાત પોતે જ વૈશ્વિક મીડિયા અને સાંસ્કૃતિક રજૂઆતના રાજકારણ પર એક ટીકા જેવી છે.
ખરેખર. અને અંતે જો આપણે અચેબેના કાર્યનો સાર જોઈએ તો એ આપણને કેટલાક મૂળભૂત પ્રશ્નો પૂછવા પ્રેરે છે.
હા, જેમ કે કોની વાર્તાઓ કહે છે અને કોણ કહે છે એ વાર્તાઓ. શું વાર્તા કહેવાની રીત આપણી દુનિયા વિશેની, એકબીજા વિશેની સમજને આકાર આપે છે?
ખાસ કરીને જ્યારે સંસ્કૃતિઓ વચ્ચે ભેદભાવ હોય, સત્તાનું અસંતુલન હોય.
બરાબર. ત્યારે વાર્તા કથનનું મહત્વ શું છે, એની જવાબદારી શું છે? આ પ્રશ્નો અચેબીએ ઉઠાવ્યા હતા અને આજે પણ એટલા જ, કદાચ પહેલા કરતા પણ વધારે પ્રસ્તુત અને મહત્વના છે.
હા, ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.